कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
मंदिर राजकोट रविवार तारीख 22 जानुआरी 2006 श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 437 नो अपनो स्वाध्याय चालू छे। ते भ्रांति जे कारण थी वर्ते छे ते कारणना मुख्य बे प्रकार जणाय छे, एक पारमार्थिक અને એક વ્યવહારિક। અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી, સત્પુરુષના દર્શન પ્રત્યે રુચિ થઈ નથી। તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ તે છે। મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જીવનું પરિભ્રમણ ટળ્યું નહીં અને જે કલ્યાણ કરવા માટેનો તે સર્વથી શ્રેષ્ઠ અધિકારી છે તે કલ્યાણ થયું નહીં। મનુષ્યપણું અનંતવાર મળ્યું છતાં કલ્યાણ થયું નહીં, તે કલ્યાણ સિદ્ધ ન થયું। તે કલ્યાણ એટલે જન્મ જરા મરણ એ જે છે ભવચક્ર એ ટાળવું, તે કલ્યાણ ન થયું। લૌકિક કલ્યાણ ઘણા થયા હશે પણ એ કહે છે કે તે કલ્યાણ ન થવાનું કારણ અને જન્મ જરા મરણનો માર્ગ આરાધવો પડ્યો છે, એ આરાધે છે તો જીવ સમુદાયની ભ્રાંતિ છે। અને એ ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણ તો એક જ છે કે આ જીવમાં ખરી મુમુક્ષતા આવી નથી, એક સત્ય પણ એક અક્ષર સત્ય પણ પરિણામ પામ્યું નથી અને સત્પુરુષના દર્શન પ્રત્યે રુચિ થઈ નથી। આ ત્રણ કારણો કૃપાળુદેવ બહુ મહત્વ મૂકે કે જીવની જે ભ્રાંતિ છે અનાદિની ભ્રાંતિ છે તે ભ્રાંતિની અંદર મુખ્ય ત્રણ કારણો કયા છે તો એક તો એને ખરી મુમુક્ષતા નથી, શબ્દ મુખ્ય છે ખરી, જેમ તત્વદર્શનના પદમાં મૂક્યું કે શું સ્વરૂપ છે મારું ખરું। ભ્રાંત દર્શન તો ઘણું છે પણ ખરું દર્શન મારું સ્વરૂપ ખરું સ્વરૂપ શું છે તે નથી અને આ જ એનો રોગ છે। આત્મભ્રાંતિ સમરોગ નહીં, પોતાના સ્વરૂપનું વાસ્તવિક યથાર્થ દર્શન નથી। અને જુદી જુદી મતિ કલ્પનાથી ભ્રાંતિથી જીવે પોતાનું સ્વરૂપ અન્યથા માની લીધું રહે છે તેમ અહીંયા એની મુમુક્ષતા માત્ર મોક્ષ વિલાસ સંવેગ ભાવ જૈન દર્શનમાં એને સંવેગ કીધો છે, મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નહીં। એટલે આ જગતના અહિક લૌકિક કોઈ સુખ કોઈ અનુકૂળતા કોઈ સુવિધા કોઈ સગવડતા કોઈ પણ પ્રકારની અનુકૂળતા જીવને પ્રાપ્ત થાય નહીં, માત્ર મોક્ષ વિલાસ। આ સંસારના પરિભ્રમણથી છૂટવું કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, આ સંવેગની ઉત્કૃષ્ટ અવસ્થા છે। અને આવો સંવેગ ભાવ એ મુમુક્ષુતાનું લક્ષણ છે કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, કોઈ એક બે પ્રકારની વાત નથી કીધી કે અમને તો આ નોકરી નથી ગમતી ને સાહેબ છૂટીએ તો સારું, અમને તો આ ધંધામાં હવે બહુ લપ છે ને એટલે છૂટીએ તો સારું, એવી નહીં। આ પાર્ટ ટાઈમની કોઈ વાત નથી, પાર્ટલી નહીં, સર્વ પ્રકારની મોહાશક્તિ, આને તો ચાર મોહાશક્તિ ગમે અને આઠ નો ગમે, બરાબર છે ને? એને ગમવું ને અગણવું હજી તો પસંદગી છે, સંસારની અંદર સંસારના સુખની અંદર સંયોગોની અંદર પસંદગી છે, સંબંધોની અંદર પસંદગી છે। મુમુક્ષતાનું લક્ષણ સર્વ શબ્દ મૂકી દીધો કૃપાળુ દેવ, અમુક જગ્યાએ અમુક શબ્દ મૂકીને તો કોઈ બીજો વિકલ્પ રહેવા દેતા નથી, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયો અને એકમાત્ર મોક્ષને વિશે જે યત્ન કરે તે મુમુક્ષુતા. 254. એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરે. પાછો યત્નશીલ છે, પ્રયત્નશીલ છે, માત્ર હું મૂંઝાણો છું એનાથી વાત નથી. હું બહુ મૂંઝાવું છું, બહુ મૂંઝાવું છું, મને તો હમણાં કાંઈ ખબર નથી પડતી, તો મૂંઝાવાથી કાંઈ વળે નહીં, એનાથી મુમુક્ષુતા ન આવે. પણ મોક્ષને વિશે યત્ન કરવો જોઈએ. આ બે પ્રકારની ત્યાં અસ્થિને નાસ્તિભાવ એટલો સરસ છે. નિશ્ચય અને વ્યવહાર એ બંનેની સંધિ છે. એક મુમુક્ષુતાની વ્યાખ્યામાં આખા વિતરાગ દર્શનની અંદર કે નિશ્ચયને વ્યવહારની સંધિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કૃપાળુદેવે અનેક જગ્યાએ આપ્યા. એમાં જો મુમુક્ષુતાની વ્યાખ્યા કે ભાઈ તને મોહાશક્તિથી મૂંઝાવવું અને મોક્ષને વિશે યત્ન કરવો તે કે માત્ર નિશ્ચય છે અને વ્યવહાર નથી, ન ચાલે. તો એ પ્રકારની એને ખરી મુમુક્ષુતા નથી આવી. આ એક બીજો દોષ કયો કે એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્ય જે છે, સત જે છે, જગતની અંદરની જે વસ્તુ ત્રિકાળ છે, અને જે અસત છે, જે વિનાશી છે, જે પરિવર્તનશીલ છે, એ વસ્તુઓને અસત શબ્દની અંદર મૂકી છે. તો જીવને જળ, ચેતન, નિત્ય, અનિત્ય આ જે પદાર્થના મૂળભૂત રૂપ છે કે જીવમાં જગતના છ દ્રવ્યો એની અંદર એક જ દ્રવ્ય સત, પાંચ દ્રવ્ય અસત, પુદ્ગલ એને અજીવ, અજીવ દ્રવ્ય છે એ જીવને જીવની અપેક્ષાએ, એ પછી એની અંદર સત છે, એમાં સત હોતું નથી. સતની જ્યારે વ્યાખ્યા થાય છે ત્યારે એ સત ત્રિકાળ હોવું છે, પણ ત્યાં પારમાર્થિક સત્ય એટલે આત્મા જે છે તે, જે ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીન નોરે, એમાં દેહાદીથી ભિન્ન આત્મા છે. એ આત્મા દેહથી ભિન્ન કયા લક્ષણથી બતાવ્યો કે જે લક્ષણ દેહમાં નથી, પુદ્ગલમાં નથી, એવો આત્માને સત તરીકે, એને સતનું જ્ઞાન, એ સંકિત સત્ય જ્ઞાન, તો ત્યાં એ ઉપયોગી છે, સદા છે, હંમેશ છે, એવો ને એવો છે, એનું કોઈ બીજું રૂપાંતર નથી, અને અવિનાશ છે, એનો ક્યારેય કદી નાશ થતો નથી. તો આવી પ્રકારની વાત મૂકીને એક અક્ષર સત્ય જીવને આ સત્યની હજુ પરિણામ પામ્યું નથી. જાણતો હોય, જાણવામાં હોય, પણ વસ્તુનું પરિણમન ન હોય. તો જે મહત્તા છે એ પરિણમનની છે. તત્વનું જીવમાં યથાર્થ પરિણમન આને જ સમ્યક દર્શન કહ્યું છે. જ્ઞાન તો છે જ, પણ એ જ્ઞાનની પ્રતીતિ નથી. એમ જાણી સદગુરુ ઉપદેશ તીરે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીવનો રે. જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે જ શુદ્ધ પ્રતીત, મૂળ માર્ગ સાંભળો જીવનો રે. કેટલી અદ્ભુત વાત! એક નાના એવા કાવ્યની અંદર આવી સરળ સરળ રચનાની અંદર કૃપાળુદેવ અદ્ભુત દર્શન કરાવે છે કે તે જાણ્યું તો ખરું, પણ એની પ્રતીતિ, એને ભગવંતે દર્શન કીધું કે સદગુરુના બોધથી દેહને આત્મા ભિન્ન છે. કઈ અપેક્ષાએ ભિન્ન છે? તો કે ઉપયોગી, સદા, અવિનાશ. આ જે જ્ઞાન છે, જે જ્ઞાને કરીને જાણ્યું રે, આ જ્ઞાનની પ્રતીતિ મને વર્તે છે, એટલે આ સત્ય શુદ્ધ સ્વરૂપની અંદર તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. માન્યતા નહીં, કલ્પના નહીં, મતિ કલ્પના નહીં, શુદ્ધ. સદગુરુએ જેવું કહ્યું છે તેવું, સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, તે જ્ઞાન છે. સત્પુરુષના વચનનું સાંભળવું અને પછી ગ્રહણ આપણી મતિ કલ્પનાનું કરવું એ જ્ઞાન નથી, એ ભ્રાંતિ થઈ જાય. એક અક્ષર સત્ય પણ જીવમાં પરિણામ પામ્યું નથી અને સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ નથી. આ પરિણામ નથી પામતું આટલા આટલા વચનો સાંભળવા છતાં, તો એના મૂળમાં હજુ સત્પુરુષ પ્રત્યેનો કોઈ એવો સમર્પિત ભાવ, અદ્ભુત ભક્તિભાવ, પર પ્રેમ આવ્યો નથી. ત્યાં સુધી એક જ્ઞાન છે, એની વાણી છે, પણ એ પરિણામ પામતી નથી. એનું કારણ કે સત્પુરુષ પ્રત્યે એ જે રુચિ જોઈએ આ જીવને, એ વાત આપણને એક પદમાં સરસ કહીએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. આગમના વચનો છે, પણ આગમ કરતા પુરુષ પ્રત્યેના દર્શનની રુચિ કેટલી, એના પ્રત્યેનો અહોભાવ કેટલો. તનસે મનસે ધનસે સદસે ગુરુદેવતી આન સ્વ આત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો. કેવી વાત છે અદભુત! અર્પણતા, પોતાનું અહમપણું તદ્દન છોડી દેવું, કોઈ પણ અપેક્ષાએ સ્વચ્છંદ નહીં, કોઈ પણ અપેક્ષાએ. એ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ સમર્પણ, હું કંઈ જાણતો નથી અને જે કંઈ આપ કહો છો તે વાત પ્રમાણે જ આ વસ્તુ છે. એને તો જ્ઞાનીને જ્ઞાનીઓએ અરે તીર્થંકર ભગવંતે એને સંકિત કીધું.
સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લખ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
આત્મસિદ્ધિ શાસ્ત્રની આ 17મી ગાથા છે કે જો સદગુરુ પ્રત્યે પ્રીતિ આવી, સદગુરુ પ્રત્યે જો પ્રેમ થયો અને પોતાનો સ્વચ્છંદ જો છૂટી ગયો, કે ગુરુ કહે છે તે હતી વચન પ્રમાણ, તો ત્યાં એને સંકેત તો થઈ ગયો. કારણ પ્રત્યક્ષ છે, સ્વચ્છંદ છૂટી ગયો, કારણ પ્રત્યક્ષ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, કારણ પ્રત્યક્ષ છે. આથી વિશેષ પ્રત્યક્ષ કારણ શું જોઈએ સંકેતનું? કે એણે પોતાનો મત સ્વચ્છંદ છોડી દીધો. આ નથી છૂટતો, જન્મ જન્માંતર સુધી નથી છૂટતો. કોઈને કોઈ પ્રકારની ભ્રાંતિમાં, કોઈને કોઈ પ્રકારના આગ્રહમાં જીવ રોકાઈ રહે છે. એને સ્વચ્છંદને રોકવાનો છે, પોતે નથી રોકાવાનો સ્વચ્છંદમાં. થાય છે ઉલટું, સ્વચ્છંદ રોકવાની બદલે પોતે પોતાના સ્વચ્છંદમાં રોકાઈ ગયો, જેવો છે તેવો. જ્ઞાનીએ કહ્યું, હજુ આત્માના પદ તો હજુ હવે આવે છે. આત્મસિદ્ધિમાં 6 પદ અને 6 સ્થાનકની સ્થાપના તો પછી થાય, ત્યાર પહેલા કૃપાળુ દેવે એ જીવને તો સંકેતનું લેબલ મારી દીધું. અને કારણ તો કે કારણથી અમે કહીએ છીએ, કારણ પ્રત્યક્ષ છે. શું સાહેબ પ્રત્યક્ષ થયું તમને? અમને હજી આત્મા તો જાણતો નથી. તો કે થઈ ગયું. તીર્થંકરના સમવર્ષણમાં બિરાજમાન નિર્ગ્રંથ અને નિર્ગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ, એને સમ્યક હતું તો બધું કંઈ તત્વનું જ્ઞાન હતું માટે નહીં. આ પુરુષ સાચા છે, આ પુરુષ જેમ કહે છે તેમ જ આત્મા છે, અને તે જેમ કહે છે તેમ જ આત્માની મુક્તિનો માર્ગ છે. આવી નિશંકપણે શ્રદ્ધા, સત્પુરુષની રુચિ, સત્પુરુષની શ્રદ્ધા, સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ. કેવો પ્રેમ? અચળ પ્રેમ. કેમ જીવને માર્ગ મળ્યો નથી? તો કે સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના, ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એવા, એ તો સત્પુરુષનું પાછું થયું. પણ જીવ મુમુક્ષુની અપેક્ષા એ તો અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ, એ આવ્યા વિના જીવને માર્ગ નથી મળ્યો. આજ સુધી એ જન્મ મરણનો માર્ગ આરાધે છે અને તે કલ્યાણ સિદ્ધ થયું નથી. મનુષ્યપણું અનંતવાર મળ્યું છતાં, અને એ મનુષ્ય પ્રાણી વાચા સહિત વિચાર શક્તિ જેને વર્તે છે, જે કલ્યાણનો સૌથી શ્રેષ્ઠ અધિકારી છે, એવા અધિકારીને આવો યોગ અનંતવાર મળવા છતાં કલ્યાણ થયું નહીં. તો એના 3 કારણ સમજી લઈએ. નથી મુમુક્ષુતા ખરા રૂપની અંદર, નથી સત્યનું કોઈ પરિણમન. પરિણમન ક્યાંથી થાય? પોતાનો સ્વચ્છંદ હોય ત્યાં સુધી સત્યનું પરિણમન ન થાય એમાં આડું આવે, પોતાનો આગ્રહ આવે, સ્વચ્છંદ આવે. એટલે સ્વચ્છંદ આગ્રહ જેને છોડ્યો એને સત્યનું પરિણમન થયા વિના રહે નહીં. અને ત્રીજું, સત્પુરુષના દર્શન પ્રત્યે રુચિ નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે રુચિ તો જ થાય, આપણો અહમ ટળે તો. એનું મહાત્મ્ય ત્યારે વેદાય, એવો વેદાય, એવું વેદાય તેમાં આપણને લાગે કે આપણે કંઈ જ નથી. આવા પુરુષો, આવી વિભૂતિઓ, આવા આત્માઓ જગતની અંદર, એના પ્રત્યેનો ભાવ થવો જોઈએ. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે. એકવાર પ્રભુ તરફનો જો પ્રેમ આવે, કેવળ સત, કેવળ સતની મૂર્તિ રૂપ ઓહો મારા પ્રભુ પરમાત્મા, કેવળ સતરૂપ તમે છો, આવો ભાવ જ્યારે અંતરથી, આવું મહાત્મ્ય, અચિંત્ય મહાત્મા, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી, પ્રફુલ્લિત ભાવ. અને ભાવ કેવો? પ્રફુલ્લિત આનંદ, આનંદ પ્રસન્નતા, પ્રસન્નતા પ્રભુના સ્મરણમાં, પ્રભુના નામની અંદર, પ્રભુના દર્શનની અંદર અને પ્રભુના બોધના વાંચનની અંદર, શ્રવણની અંદર અદ્ભુત પ્રફુલ્લતા વરસે જ નહીં. ઓહો, જગતની અંદર આ જીવને જો ક્યાંય સુખ હોય, આનંદ હોય, પ્રસન્નતા હોય, તે મારા પ્રભુ એનું દર્શન, એનું વાંચન, એનું શ્રવણ, એનું મનન, એનું ચિંતવન સતત થયા કરે. તો એની રુચિ નથી. એ જે એને રુચિ એટલા માટે નથી કે જગતના પદાર્થ પ્રત્યે જ્યાં સુધી રુચિ હોય ત્યાં સુધી સત્પુરુષના દર્શન પ્રત્યે રુચિ જાગતી નથી. એ કહે છે આ સમર્થ અંતરાયથી જીવને પ્રતિબંધ છે. આ બધા સમર્થ અંતરાય છે, પણ સાહેબ આવા બધા અંતરાય આવ્યા ક્યાંથી? તો કે એ આત્રા, એનું મોટું કારણ જો કોઈ હોય, બહુ સમજવું પડે, અસત્સંગની વાસના, એમાંથી જન્મ પાવ્યું એવું નિજેચ્છાપણું અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ કહે છે. આ બધાનું કારણ પુષ્ટ કરે છે અસત્સંગ. આવી બધી ત્રણેય પ્રકારની જે દોષ કીધા, એ ત્રણેય દોષને જો પુષ્ટ કરનાર કોઈ તત્વ હોય આ જગતની અંદર તો અસત્સંગ છે. જીવ માને કે હું સત્સંગ કરું છું, ત્યાં સતને બદલે સ્વની પ્રતિષ્ઠા હોય છે, અહમની પ્રતિષ્ઠા હોય છે, સત્સંગ થતો નથી. અસત્સંગ અને એની વાસનાથી જન્મ પામ્યું અસત્સંગમાં પોતાનું અભિમાન દ્રઢ થાય. અસદ ગુરુને દ્રઢ કરે લેવા લૌકિકમાં, પોતાનું માન સચવાય એ ગુરુ હાચા, પોતાનો અહંકાર પોસાય એ ગુરુ સાચા. તો ગુરુ તરીકે ગુરુને નથી ઓળખા, પોતાના માનથી પ્રેરાય છે. એનું પ્રેરક બળ અંદર રહેલો સ્વચ્છંદ છે, અભિમાન છે, એનાથી ચાલે છે. એની ચાલના, એનો ફોર્સ પોતે છે, અહમ છે. કોઈ સદગુરુ નથી, કોઈ એવી અર્પણતા નથી. તો કે છે એવી પ્રકારનું નિજેચ્છાપણું, નિજેચ્છાપણું પોસાય છે અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ છે. આવી ભ્રાંતિનું સ્વરૂપ કૃપાળુદેવ સમજાવે કે અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ કયા પ્રકારે છે એ વાત હવે આપણે વિચારીએ. જો અસત દર્શન છે છતાં એ સત દર્શન છે એવી ભ્રાંતિ જીવની છે, એવી કેવી કેવી પ્રકારનું અસત દર્શનને એ સત દર્શન માનીને બેઠો છે? તો કે છે પહેલું, આત્મા નામનો કોઈ પદાર્થ નથી એવો એક અભિપ્રાય ધરાવે છે. આ પહેલો પ્રકાર, અસત્સંગીઓ અને એના કારણે, અસત્સંગના કારણે એને પ્રગટેલું એ જે નિજેચ્છાપણું અને ભ્રાંતિ, અસત દર્શનમાં સત દર્શનની ભ્રાંતિ. પહેલી ભ્રાંતિ, આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી. ખાઓ પીઓ જલસા કરો યાર, પરલોક કોણે દીઠો છે? આ લોક મીઠા તો પરલોક કોણ દીઠો? બસ ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. આખું જગત અત્યારે આની અંદર, આને માટે ક્યાં શોધવા જવું પડે એમ છે. આત્મા નામનો કોઈ પદાર્થ નથી. એક આર્યક્ષેત્ર, આર્ય સંસ્કૃતિ, અધ્યાત્મ દેશ અને અધ્યાત્મ આધારિત જે દર્શન છે જીવનના, એ જીવનની જે શૈલી છે, જીવનની જે પરંપરા છે, ત્યાં કંઈક જીવનના આધારમાં આત્મા નામની કોઈ ચીજ છે. બાકી તો આખું જગત ભાનમાં ભૂલેલું છે, મોહની અંદર અંત થયેલું છે. મોહાંત અને મતાંત બનેલા આ જગતની અંદર આત્માને ક્યાં શોધવા જવો? દિન પ્રતિદિન પૂદગલના જે ચમત્કારો જોવા મળે છે, એનો પ્રભાવ જોવા મળે છે, એનો મહિમા જોવા મળે છે, અને એ તત્વ પાછળ જ સમસ્ત જીવન. કારણ કે દેહ એ તેજ હું, એ અભિમાનથી ચાલતો જીવ એને આત્મદર્શન ક્યાંથી થાય? ઇન્દ્રિયોની વિષયોને પોષક આખી જગતનું આખું જ્ઞાન અને પ્રવાહ જીવનનો ચાલી રહ્યો છે, તે આત્મા ક્યાં શોધવો? એટલે એક જ નિર્ણય એને કર્યો છે કે આત્મા નામનો કોઈ પદાર્થ નથી, છે જ નહીં, આ માનીને ચાલે છે. આ પહેલું ભ્રાંતિ નંબર એક, અસત દર્શનમાં સત દર્શન. અને છતાં એક છે કે અમે જે માનીએ છીએ તે સાચું જ છે, તમે માનો છો એ ખોટું છે, તમારી માન્યતા ખોટી છે. ક્યાં છે આત્મા, કેવી રીતે છે, વગેરે વગેરે. અને કેવળ બુદ્ધિવાદ હોય ત્યાં તમે શું સમજાવો? કેવળ તર્ક ઉપર ચાલતો વિતંડાવાદની અંદર જે હોય, સુપર ફ્લુઅસ જ હોય, એનો આઈક્યુ છે, એની પાસે ઈક્યુ નથી, ભાવધારા નથી, આત્માનો સ્વરૂપ ભાવ છે, ઇમોશનલ કોટ નથી, એની પાસે આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ કોણ છે? અને આપણે એમ કહીએ જેનો આઈક્યુ મોટો એ બહુ મજાનો, અરે એ તો ઢ કહેવાય. જેની પાસે ઈક્યુ છે, અધ્યાત્મ લાગણી છે, ભાવ છે, ભાવથી આત્મા જાગે છે, આ ભાવ વિનાનો જળ સાવ શુષ્ક, એમાં એને આત્મદર્શન ન થાય. એટલે ઘણા અત્યારે આવે છે, કે છે અમારા આ છોકરાઓ બસ સમજતા જ નથી, સમજતા જ નથી, નહીં સમજે, કારણ કે એ દેશમાં પેદા થયા છે, એ ધરતીના ધાવણ એને ધાવ્યા છે, અને એ સંસ્કારોના શિક્ષણના મૂળ એને સિંચ્યા છે એના જીવનની અંદર, તો એને ત્યાં લાગે છે કે આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી. આ એની મૂળભૂત સંસ્કૃતિ છે, આ એની ભ્રાંતિ છે. હવે એની સાથે શું કરવું, કેમ પનારા પાડવા? તો આ કોઈ ચર્ચાનો વિષય તો નથી, આ કોઈ દલીલનો વિષય નથી, આ કોઈ વિતંડાવાદ નથી. તર્કથી તત્વ પામી શકાય નહીં, તર્ક જ કર્યા કરો. જેટલા તમને જવાબ આપીએ આત્માની અનુભૂતિ માટેના, તો તર્ક જ કર્યા કરો. તો તર્કથી આ વાત ક્યારેય સિદ્ધ નહીં થાય, લેબોરેટરીથી આ વાત ક્યારેય સિદ્ધ નહીં થાય, આગમ ક્યારેય લેબોરેટરીથી સિદ્ધ નહીં થાય, તત્વથી નહીં થાય. એના હજારો સેમિનાર કરો ન થાય, એક અનુભૂતિની શિબિર કરો થાય. એને માટે એક ક્ષણ જો અનુભૂતિ માટે ફાળવવામાં આવે તો થાય, બાકી વાદ વિવાદની આખી પ્રક્રિયા જ ઊંધી કરીએ તો જળથી જળ થાય, જળથી ચેતન કોઈ દી નિભજે એમ. આ બધો જ પ્રયોગ જે ચાલે છે, ઉપક્રમ, એ જળનો પ્રયોગ ચાલે છે. જળથી ચેતન નિપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય, નહીં થાય. જે માર્ગેથી તમે સત્યને પ્રાપ્ત કરવા માંગો છો એ માર્ગ નથી. તો આત્મા નામનો કોઈ પદાર્થ નથી એવો એક અભિપ્રાય ધરાવે છે. અને બીજી ભ્રાંતિ નંબર ટુ, એક એક ભ્રાંતિને સમજવાની હોય, આ વસ્તુ ક્યાંય મળશે નહીં, કૃપાળુદેવના વચનામૃત સિવાય આ ક્યાંય ઉપલબ્ધ નહીં થાય. અસત દર્શનને વિશે સત દર્શનની ભ્રાંતિ કેટલા પ્રકાર રહે છે, કૃપાળુદેવે એક એક ભ્રાંતિને જુદી જુદી તારવીને આપણી સામે મૂકી છે. પહેલી ભ્રાંતિ તો એ કહ્યું કે આત્મા નામનો કોઈ પદાર્થ નથી. હવે ભ્રાંતિ બીજી કઈ, તો કે આત્મા નામનો પદાર્થ સંયોગિક છે એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે. એ પદાર્થ કેવો છે? સંયોગિક છે. સંયોગિક છે એટલે કોઈ એવા સંયોગ થાય છે કે જેમાં આત્મા ઉત્પન્ન થઈ જાય છે, અને પાછું સંયોગનું સ્વરૂપ એવું છે કે એમાંથી પાછું આત્મા વિલય થઈ જાય છે. કોઈ એક ક્ષણે એવું વિજ્ઞાન છે, એનું વૈજ્ઞાનિક એવું થાય છે કે તે સમયે આત્મા ઉત્પન્ન થાય અને પાછું એ સંયોગોમાં જરા ફેરફાર થાય એટલે આત્મા વિલય થઈ જાય. એટલે એ એક પ્રકારની એવી શક્તિ છે કે જે શક્તિ સંયોગના કારણે, સંયોગ બરોબર થાય જેમાં આપણને લાગે કે કોઈ પદાર્થ બરોબર રસોઈની અંદર જ્યારે ઉકળતો હોય ત્યારે એની વાસ આપણને જોવા મળે. સંયોગ થયો, બધું જ બરોબર છે, અને એ પદાર્થની અંદરની જે કાંઈ એની અંદર રહેલી મૂળભૂત અંતર્ભૂત વાસ હતી એ આપણને એમ લાગે ઓહો કંઈક આ થઈ રહ્યું છે એની, અને પાછું ફરી ઠંડુ પડી જાય તો ચાલી જાય. તો કે એ જે સુવાસ ઉત્પન્ન થઈ એ શેનાથી થઈ? સંયોગથી. પદાર્થ હોવો જોઈએ, પદાર્થની અંદર એ વસ્તુ હોવી જોઈએ, અને એને ગરમીનો યોગ હોવો જોઈએ વગેરે, એ ઉકળતું હોવું જોઈએ, અમુક અવસ્થાએ આવે ત્યાર પછી આપણને એનો અનુભવ થાય. પણ પાછું જો એ બધા સંયોગો જો નબળા પડી જાય તો કે ચાલી જાય. એમ આત્મા નામનો પદાર્થ છે એ એવું આ એક દર્શન માને છે કે આત્મા નામનો પદાર્થ છે એ ક્ષણિક છે, એ તો ઉત્પન્ન થાય ને જાય, ઉત્પન્ન થાય ને જાય, ક્ષણિક વસ્તુ છે, સંયોગથી ઉત્પન્ન થાય. કોઈ એક એવી સ્થિતિની અંદર જીવ હોય તો ક્યાંય થાય, એને આત્મા કહેવાય. વિજ્ઞાન ચૈતન્ય શબ્દ પ્રયોગ કરે છે ત્યાં, એને આત્મા કહેવાય. એક કહે છે સંયોગિક નામનો પદાર્થ છે, એવો અભિપ્રાય બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે અને માને છે. આ અસત દર્શનને વિશે સત દર્શનની ભ્રાંતિ છે. ત્રીજું, આત્મા દેહ સ્થિતિ રૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. આ ત્રીજું ભ્રાંતિ નંબર 3. શું કહે છે? આત્મા છે ખરો, પણ દેહ સ્થિતિ રૂપ છે, દેહ વયો જાય પછી નથી રહેતો, સંયોગની જરૂર નહીં, પણ દેહ ઉત્પન્ન થાય પંચમહાભૂતનું શરીર ત્યારે આત્મા ઉત્પન્ન થાય, અને જેવું આ શરીર જાય એટલે પછી એનું અસ્તિત્વ રહેતું નથી. દેહ સ્થિતિ રૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, દેહ યોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ આપણે વિચાર્યું કે ક્ષણે ક્ષણે પલટાય, એને એને વસ્તુ પાછી ફરીથી એ સંયોગો ઉત્પન્ન થાય તો ફરીથી પાછો એવો જ અનુભવ થાય, એ સંયોગ ન હોય તો ન થાય. તો આ કોઈ સંયોગિક પદાર્થ છે આત્મા, એ તો એ નથી. તો કોઈ દેહને આધારિત પદાર્થ છે કે આ જો દેહ હોય તો દેહની સ્થિતિથી આત્મા હોય, દેહની સ્થિતિ ન હોય તો ત્યાર પછી તે દેહની સ્થિતિ પછી નથી, એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. આ ભ્રાંતિ ચોથી, આત્મા અણુ છે, પદાર્થનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ, એ આત્મા અણુ છે. પછીનો, આત્મા સર્વવ્યાપક છે. આ એક એક ભ્રાંતિને સમજીએ. આત્મા સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે, જડમાં આત્મા છે. તો આત્મા સર્વવ્યાપક, જૈન દર્શન કહે છે કે આત્મા દેહ વ્યાપક છે, સર્વવ્યાપક નથી, દેહ વ્યાપક છે. જ્ઞાનથી એ લોક વ્યાપક છે, એ એના જ્ઞાન ગુણ છે, એની સત્તા છે. પણ સ્વયં આત્માનું જે છે સ્વરૂપ, એ સ્વરૂપ દેહથી પર નથી. જે દેહમાં હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જંતુના નાના નિગોદના જંતુના રૂપમાં હોય તો પણ એ આત્મા દેહ વ્યાપ્ત છે, એથી બહાર નથી. એનું જે સંવેદન છે, એ સંવેદન એને દેહ સાથેનું એનું સંવેદનનો ગુણ છે, જ્ઞાન ગુણ એનો લોક વ્યાપક છે. એની સંવેદના આ પ્રકારની કે ભાઈ કેટલી, આપણને લાગે કે ભાઈ ઠંડી છે, પણ કંઈ કાશ્મીરની ઠંડીનો અહીંયા અનુભવ ન થાય, કે કોઈ બધું અગ્નિ છે, અગ્નિ જોઈએ છીએ આપણે, જ્ઞાનથી ખબર પડે છે ઉષ્ણતા, પણ એનું સંવેદન તો હાથ નાખીએ તો થાય, હાથ ન નાખીએ તો કંઈ ન થાય. બળતરા દેહ વ્યાપક છે, આ ચેતના છે. વસ્તુ સરસ મીઠાઈ પડી છે, મીઠાશ કેવી છે, કોઈ કેના બરાબર મીઠી નથી, એમાં જરા કડવાશ આવી ગઈ છે, તો ખાધા વિના ખબર પડે? તો કે આત્માથી કે જોયું? તો કે ના, અત્યારે તો દેહ વ્યાપક છે, અત્યારે એ દેહ વ્યાપક છે, એની અતિન્દ્રિય શક્તિમાં એનું જ્ઞાન ગણું, પણ આત્માને સમજવો છે ત્યારે તો એ સમજવો પડે કે આ અવસ્થામાં આત્મા કેવો છે. તો કે દેહ વ્યાપક છે. આત્મતત્વ પ્રાપ્ત કરવા માટેની સાધના, એ સાધના એટલા માટે કહ્યું કે તું ચારે બાજુ ભટકમાં, હું તો તારામાં જ છું, તારી અંદર જ છું, એ જ આત્મા છું હું. એ રીતે આત્મા સર્વવ્યાપક છે. પછી આત્મા શૂન્ય છે, કોઈ ભ્રાંતિ એમ કહે છે કે આત્મા તો શૂન્ય છે, કાંઈ નહીં, બસ એકદમ શૂન્ય થઈ જાઓ એટલે આત્મા છો. શૂન્યતા એ આત્માનો પર્યાય નથી, આ પણ એક ભ્રાંતિ છે. ઘણી વાર ધ્યાનના નામે આવી ભ્રાંતિઓ પોસાય છે, બસ આપણે શૂન્ય, શૂન્ય તે આત્મા નથી. જો ઉપયોગની જાગૃતિ ન હોય તો તે આત્માનું લક્ષણ નથી. તો એવી શૂન્યતા તો કોમામાં પડેલા જીવમાં છે, શૂન્યતા તે આત્મા નથી, ચૈતન્યતા તે આત્મા છે. ઉપયોગી સદા ઉપયોગવંત છે આત્મા. અરે જીવને જીવનો ઉપયોગ ન હોય, જીવને જીવની જાગૃતિ ન હોય તો જડમાં ને જીવમાં ફેર શું? તો એને કુટસ્થ રૂપની અંદર કરી નાખવો, શૂન્ય કરી નાખવો, શૂન્યતાની અંદર સરી પડવું, એ મૂઢતા છે, ચૈતન્યતા નથી. આત્મા સાકાર છે, આત્માને કોઈ રૂપની કલ્પના કરવી. આત્મા સાકાર નથી. પાણીનો આકાર કેવો? એવો. બોટલમાં ભરવામાં આવે તો બોટલ જેવો, તપેલામાં નાખવામાં તપેલ જેવો, થાળીમાં નાખો તો થાળી જેવો. એમ આત્મા જે પ્રકારનો દેહ ધારણ કરે તે પ્રકારે એનો આત્મા, એના પ્રદેશો ક્યાં વિસ્તૃત થઈ જાય. તો અત્યારે જે મનુષ્યકાર છે તો મનુષ્યકારના રૂપની અંદર રહે, અને કોઈ તિરિયંચનું શરીર હોય તો એનો આત્મા તિરિયંચના પ્રકારમાં, એના પ્રદેશો એ પ્રકારે ગોઠવાઈ જાય. નાનો જંતુ હોય કે વિરાટ કોઈ એવું તત્વ શરીરધારી હોય તો આત્માનો આકાર કેવો? તો કે જેવો શરીર વ્યાપ્ત હોવાને કારણે એ શરીરનો છે તેવો. આત્મા પોતાને કોઈ આકાર નથી, એ નિરંજન છે, નિરાકાર છે, એને કોઈ પોતાનો આકાર નથી. આત્મા સાકાર છે એ પણ એક ભ્રાંતિ છે. આત્મા પ્રકાશરૂપ છે. જો કૃપાળુદેવે આને ભ્રાંતિમાં મૂક્યું છે, આને ભ્રાંતિમાં મૂક્યું છે, પ્રકાશરૂપ છે. બસ મને પ્રકાશ થાય છે, અહીંયા પ્રકાશ છે, કોઈને અહીંયા પ્રકાશ દેખાય છે, કોઈને આખા શરીરમાં પ્રકાશ દેખાય છે, રોશની ને બીજું ને ત્રીજું ને એક પ્રકારની હશે. પણ આત્મા પ્રકાશરૂપ નથી, કેમ કે એ પદાર્થ નથી એ પ્રકારનો ભૌતિક. તો આત્મા પ્રકાશરૂપ છે એ પણ એક ભ્રાંતિ છે. આત્મા સ્વતંત્ર નથી. આત્મા સ્વતંત્ર નથી, એ તો કોઈનો અંશ છે, કોઈએ બનાવેલો છે. આવી પ્રકારની કલ્પના છે કે એ તો કોઈનો અંશ છે, પડી જશે, વિલાઈ જશે, સમાઈ જશે. ના, આત્મા સ્વતંત્ર નથી એ ભ્રાંતિ છે. આત્મા સ્વતંત્ર છે એનું અસ્તિત્વ. પછી આત્મા કરતા નથી, આ ભ્રાંતિ. આત્મા કરતા નથી, આ ભ્રાંતિ. આત્મા કરે જ નહીં કાંઈ, આત્મા કરતા છે. છ પદમાં ત્રીજું પદ બરોબર બેસાડવું જોઈએ. અને આત્મા કરતા નથી એ ભાવ જો આવે તો આપણી ભ્રાંતિ છે એમ સમજવું. કૃપાળુદેવના વચનામૃતના આધારે કહું છું, આપણું ડાપણ છે એમ ન સમજવું. આત્મા કરતા નથી, કરતા બે રીતે છે. આત્મા કેવી રીતે છે? આત્મસિદ્ધિની ગાથામાં કીધું છે કે કરતા ભોક્તા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાય, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ કરતા ભોક્તા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. આત્મા કરતા છે, કર્મના પ્રભાવમાં છે તો કર્મનો કરતા છે, અને સ્વના પ્રભાવમાં છે તો નિજ સ્વરૂપનો કરતા છે. કરતા છે માટે ભોગતા છે. આત્માની કોઈ અવસ્થા નથી, એવી શૂન્યતાની કોઈ અવસ્થા નથી. એ પોતાના સ્વરૂપનો કરતા છે અથવા વિભાવનો કરતા છે કા સ્વભાવનો કરતા છે, પણ કરતા છે કારણ કે ચૈતન્ય છે, કરતા છે કારણ કે ચેતના છે, જડ નથી, મૂઢ નથી. આત્મા કરતા છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, એની સક્રિયતા છે જ. ઇન્દ્રિયો નથી એટલે કરતા નથી, એવું તો આપણું અજ્ઞાન છે કે ઇન્દ્રિયોથી જ કરતા પણ હોય. ઉપયોગનું પણ કરતા પણ વેદવામાં આવે ખરું? ઉપયોગ એ પણ કરતા પણ છે. ઉપયોગ સ્વમાં જાય અને ઉપયોગ પરમાં જાય, આ એનું કરતા પણ નહીં. પણ એટલી આત્માના આ અદભુત સંપદા જે છે એનો અભ્યાસ નહીં, અને ભ્રાંતિમાં રહેલો જીવ આત્મા શું કરે? એને ક્યાં હાથ પગ શરીર વગેરે હતું? મૂરખ, આ હાથ પગની વાત થાય છે? આ કર્તૃત્વપણામાં શું મહિનો છું? જડની જેમ, મૂઢની જેમ, જેમ તેમ બોલવા. આત્માને શું એમ કે શું કરે? અરે આત્મા બધું કરે. ભાવથી નરકના દળિયા બાંધે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કરતા હતા કે મૂઢ હતા ત્યારે, જયારે કૌશક ધ્યાનમાં હતા ત્યારે? પરિણામના કરતા હતા, નિજ પરિણામના કરતા હતા, પણ એ પરિણામથી જરા એ પરિણામની દિશા બદલાઈ ગઈ તો ભગવાન કહે છે કે અત્યારે નરકના આયુષ્ય બાંધી રહ્યા છે, દડિયા બંધાઈ રહ્યા છે, નારકી ગતિના દડિયા બંધાય છે. અને સમય માત્ર અંદર પૂછે છે કે ઓ પ્રભુ આવું થાય, ત્યાં એ જ પ્રસંગ અંદર રાજર્ષિ કરતા છે પોતાના સ્વભાવના, અને દુંદુભીનો નાદ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પૂર્ણ જ્ઞાન પ્રગટે છે. બંને અવસ્થામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ કરતા છે, એક વખતે કર્મના દડિયા બાંધે એના કરતા છે અને બીજે સમયે એ પોતાના સ્વરૂપના કરતા છે. આ સ્વભાવના કરતા પણ એ સર્વજ્ઞતાને પામે છે, કેવડી અવસ્થાને પામે છે. તો એ પોતાનું ત્યારે અહીંયા ક્યાંય અકર્તાપણું નથી, એનું કર્તાપણું છે. પછી કે છે આત્મા કરતા છે ભોગતા નથી, આવું પણ એક મત છે. હા ભૂલ થાય તો એની ભૂલ થાય, પછી ફળ કોણ આપે? પછી તો એનો ન્યાય ભગવાન કરે કે એની સાચી હતી ખોટી હતી, મારો વાલો માફ કરે, દયા કરે, કૃપા કરે, કાં રુષ્ટ થાય, કાં ક્રોધિત થાય, કાં રોષ કરે. તો ભોગતા ફળદાતા તો કોઈ બીજો છે, ઈશ્વર આપશે ફળ. ચોપડા રાખીને બેઠો છે, હિસાબ કિતાબ છે, જેના ઓલામાં જેટલું હોય, જેવી જેની ભક્તિ, રામ જરૂકા બેખતે દે ભવને દેતા જાય. ભાઈ આવી કલ્પનાઓ એ ભ્રાંતિ છે, આત્મા વિશેની ભ્રાંતિ છે. બધાના મુજરા લીએ અને જેવી જેની કરણી એવું એને દેતો જાય. કોઈ વાત આત્મા સંબંધીને વિચાર કરવામાં એકેય ભ્રાંતિથી આનો તાળો નહીં મળે. આત્મા કરતા છે તો ભોગતા નથી, આ પણ એક ભ્રાંતિ છે. આગળ આત્મા કરતાય નથી ને ભોગતાય નથી, આત્મા કરતા નથી ભોગતા છે, પછીની ભ્રાંતિ કે ભાઈ એ ભોગતા છે ખરો પણ કરતા નથી, એટલે જે કર્મ એ ભોગવે છે એ એને કર્યા, કોકના નડે છે. જો કોકના નડતા હોય તો તારા કોકને વળગાડી દે. તો સૌથી સારો ઉપાય તો બદમાશ થા, તને આવડી જવું જોઈએ એટલું કે તારા કોકને ભટકાડી દેવા, પણ એવું થતું નથી. એટલે કહે છે કે ભાઈ આત્મા કરતા નથી ભોગતા છે, એને ફળ તો કોક આપે છે. અરે રે એને કેવા દુઃખ પડ્યા, કોક આપ્યા, કોઈ ક્યાંય આપ્યા નથી. પ્રભુએ સમજાવ્યું છે તારા દોષે તને બંધન છે. આ વાત સતદર્શન હોય તો આ વાત એક એક શબ્દનો ન્યાય મળે તમને. અરે ભગવાનની અવસ્થા જોઈને સ્વભાગને દુઃખ થાય છે કે પ્રભુ તમારા ભાગીદારો તમને ઓળખે નહીં ને તમારી પાસે આવે વેઠ જેવું કામ કરાવે. તો કે છે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. 339માં શીર્ષક આપ્યું છે, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા. આવો પરમાત્મા પુરુષ ન્યાય બતાવે છે કે ભાઈ હું કંઈ ભોગતા છું અને કરતા નું તો, અને હું ભોગવું છું. હે સ્વભાગ, ક્યાંય કોઈ પણ પ્રકારનું સ્વરૂપના દર્શનમાં ભ્રાંતિ લાવશો નહીં. દોષ અમારો છે પોતાના દ્રષ્ટાંતથી કહે છે કે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. અજ્ઞાન દશા જીવને આવો અદ્ભુત યોગ જ્યારે એનો વ્યવહારમાં ઉદયમાં હોય તે સમયે પણ જ્ઞાન દશા, પૂર્વે કંઈ ને કંઈ પ્રકારનું ઉપાર્જિત કરેલું કર્મ એ અત્યારે ઉદયમાં આવી રહ્યું છે. આ ન્યાયથી જે હોય એ કર્મને સમતાથી ભોગવી શકે, જેને આ સમાધાન ન હોય એ કર્મ સમતાથી ન ભોગવે. એના લક્ષ્યમાં તો એ હોય કે હું કોકનું ભોગવું છું, કરતા હું નથી, હું તો માત્ર ભોગતા જ છું, આ કોકને કારણે છું. એટલે એને પેલા કુટુંબી દેખાય, સ્વજનો દેખાય, સગાવાલા દેખાય, પાડોશીઓ દેખાય, આખા જગત ઉપર એની દ્રષ્ટિ દોષની ફરી વળે. આને કારણે મને આમ થયું, આને કારણે મને આમ થયું, એ ન હોત તો આમ હોત, આમ ન હોત. 128માં બધું આપ્યું છે. કઈ વિચાર કરવા, સમજી લે કે આત્મા એ કરતા નથી ભોગતા છે, આ ભ્રાંતિ છે. કારણ કે કરતા વિના ભોગતાપણું સંભવિત નથી. આત્મા કરતા નથી ને ભોગતાય નથી, આ તો નવી ભ્રાંતિ આવી ગઈ કે કરતાય નથી ને ભોગતાય નથી. તો પછી શું કામ રખડે, જન્મ મરણ કેમ ચાલે છે? આત્મા જડ છે, આ ભ્રાંતિ. આ ભ્રાંતિના પ્રકારો હું તો નંબર ભૂલી ગયો, કેટલાની ભ્રાંતિ આ થઈ. લખજો, આત્મા જડ છે, આ પણ એક ભ્રાંતિ. અસત્સંગમાંથી નીકળતી આ બધી ભ્રાંતિઓ છે હો સાહેબ, અસત્સંગમાંથી ઉભી થતી આ બધી ભ્રાંતિઓ છે. આત્મા જળ છે અને એવું મગજમાં બેસી જાય, એવું બેસી જાય કે પછી કોઈને સાચો પુરુષ મળે ને તો ઓલું મગજમાંથી વાત જાય નહીં કે મારી વાત સાચી, તમારી બધી વાત સાચી છતાં મારો ખીલો ખાય નહીં. જીવની એક અવસ્થા આવી જાય છે, અમુક સુધી એ પોતાના ઓપિનિયનનું ફોર્મેશન સ્ટેજમાં હોય અને પછી ફર્મનેસના સ્ટેજમાં હોય. હવે જો ફોર્મેશનનું સ્ટેજ એનું ખોટું આવી ગયું અસત્સંગનું, તો એની ફર્મનેસ બંધાયા પછી એને ગમે તેવો જ્ઞાની મળે ને, ગમે તેવો જ્ઞાની મળે તો એની વાતમાં ટ્રસ્ટથી મસ ન થાય, કારણ કે એની બુદ્ધિની હવે અવધિ આવી ગઈ, હદ આવી ગઈ. એ જ્યાં સુધી સમજતો હતો ત્યાં સુધી એને અણસમજણ જ મેળવી છે. જ્યાં સુધી એની સમજણની ઊંચાઈ હતી, સમજણ જ્યાં સુધી ચાલતી હતી ત્યાં સુધી એને શું મળ્યું છે, અસત્સંગ જ મળ્યો છે. હવે એની સમજણ તો પૂરી થઈ ગઈ છે, હવે કોઈ લેવલ નથી એનું, બસ લેવલ પૂરું થઈ ગયું અને કોઈ સાચો પુરુષ મળ્યો તો એ સમજી નહીં શકે. કૃપાળુદેવે કહ્યું સૌભાગભાઈને, તમે મુનિને સમજાવવાની માથાકૂટમાંથી નીકળી જાઓ, સાક્ષાત તીર્થંકરનું વચન પણ તેને કોઈ પરિણામ આપે એમ નથી. એક આવી સ્થિતિ આવી જાય છે આપણી, ટુ વોટ એક્સટેન્ટ વી આર ઓપન. અને આ એક મુમુક્ષુતાનું લક્ષણ છે કે સતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મુમુક્ષુ સતનો આકાંક્ષી જ રહેશે, એ કોઈ પોતાનો અભિપ્રાય નહીં બાંધે. અને એ અભિપ્રાય સતનું પ્રાપ્તિ એ પોતાના અનુભવથી નક્કી કરશે, અનુભૂતિથી નક્કી કરશે. પોતાને પ્રતીતિ થઈ એ સત્ય છે, માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિક્શન એ સત્ય નથી. હું પરસેપ્શન કરું છું ને આ વ્યાખ્યા કરું છું ને એ સત્ય નથી, અનુભૂતિ એ જ સત્ય છે. અને આત્મસિદ્ધિનો શિષ્ય એ અનુભૂતિનું શિષ્ય ગુરુ પાસે ગાય છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. આ શિષ્ય ગુરુને કહે છે મને આ તમારા ઉપર ભાવ આવ્યો છે, અહો અહો પ્રભુ તમે મને આત્મા આપ્યો. મારા અનુભવથી કહું છું, કઈ તમારી દલીલને કારણે નથી કહેતો. ભાષ્યું મને ભાષ્યમાન થયું, મારું શુદ્ધ સ્વરૂપ. જ્યારે જીવ જો મુમુક્ષુ હોય તો પોતે ક્યારેય નિર્ણય ઉપર ન આવે, નહીં તો ભ્રાંતિમાં એ પછી અવધિ પરાકાષ્ઠાને ત્યાર પછી ગમે તેવો સતયોગ બને તો પણ આ જીવની એની ભ્રાંતિ દૂર નહીં થાય. ફરી આવું સંજ્ઞીપણું ક્યારે, આ મનુષ્યપણામાં આ સંજ્ઞીપણું છે. આ સંજ્ઞીપણું મનુષ્યપણામાં એને બંધ કરી દીધું પોતાનું, એને પોતાના બારણા બંધ કર્યા બુદ્ધિના, પતી ગયો, ક્યાંક ઝૂકી ગયો, ઢોળાઈ ગયો, ઊંધો વળી ગયો, બારણા બંધ કરીને બેઠો છે. સત્ય ઘણું દૂર છે, અનુભૂતિના સ્ટેજમાં તો ગયો નથી અને કોઈ ને કોઈ કારણથી ક્યાંક ને ક્યાંક અટકી ગયો છે. અટકી ગયો છે એટલું જ નહીં તો પૂર્ણ મળી ગયું છે, એવી ભ્રાંતિની અંદર થયું. હવે આ સંજ્ઞીપણાની અંદરનો અવસર ગુમાવી દીધો મનુષ્યનો, ફરી પાછો જશે અસંજ્ઞીમાં. હવે ક્યારે એને કયો યોગ મળશે, ક્યારે મળશે, ક્યારે આવો યોગ મળશે સતનો, સમજી શકશે. એટલે જ્ઞાની કહે છે કે આવો મનુષ્ય દેહ ફરી વારંવાર નહીં મળે. હે જીવ, મનુષ્ય દેહમાં તું પૂર્ણ સદવિવેકનો ઉદય થવો જોઈએ, અપૂર્ણતા સુધી છે એમાં એ મનુષ્ય દેહની સાર્થકતા નથી. રોકાતા પહેલા વિચાર કરો કે મને આત્મતત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધી ગમે તેટલો કેનાર ગમે તે હોય, પણ મારે તો એ માત્ર શબ્દનો વિષય છે, મારી અનુભૂતિનો વિષય ક્યાં થયો છે. માટે મારે અટકવું નથી, માટે મારી શોધખોળ ચાલુ રાખવી છે, માટે હું મારા સત પ્રયાસ ચાલુ રાખીશ. મને જ્યાં સુધી મારા તત્વની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન નથી. જીને સમ્યક દર્શન એને કહ્યું છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
આ પ્રતીતિ, આવી પ્રતીતિ, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આવું આત્મ સ્વરૂપ પોતાને પ્રતીતિમાં આવ્યું.
કહ્યું ભગવંતે દર્શન તે હને રે, જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
આને ભગવંતે સમકિત કીધું છે. ભાઈ, હું ક્યાંય રોકાઈ જાઉ એ સમકિત નથી, અનુભૂતિ એ સમકિત છે. ભગવાને આને દર્શન કીધું છે કે સમ્યક દર્શન કોને કહેવાય? હવે તને સાચું દર્શન થયું. આત્મામાં જે અનંત દર્શન નામનો ગુણ છે, તને એ દર્શન હવે સાચું થયું કે તે તને પોતાને સર્વથી ભિન્ન જાણ્યો અને અસંગ જાણ્યો, અને બધાથી ભિન્ન હોવા છતાં તું પૂર્ણ છું એમ જાણ્યો. અસંગ એટલા માટે કે હવે તારે કોઈ સંગની જરૂર નથી. આવી અવસ્થાનું પોતાને વેદન થવું જોઈએ. એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે, જેણે આત્મા ગુણથી, લક્ષણથી અને વેદનથી જાણ્યો છે. 472માં પણ કહ્યું છે, એક આગળના પત્રમાં પણ કહ્યું છે કે જેણે આત્મા ગુણથી, લક્ષણથી અને વેદનથી જાણ્યો છે. ગુણથી અને લક્ષણથી છે ત્યાં સુધી હજી ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વાયત છે, બધી એ બૌદ્ધિક કસરત છે, એ સાધના નથી હજી આવી. અંતર્મુખ સાધના ક્યારે પ્રારંભ થાય? વેદનમાં જાય ત્યારે. જે ગુણ અને જે લક્ષણની પ્રતીતિ એણે કરી છે એ એના પોતાના અનુભૂતિના સ્તર ઉપર જાય, અંતર્મુખ બને. બને અંતર્મુખ યોગ. આ અંતર્મુખ યોગ બને અને આ મતિ છે એ વિષય કસાયની મલિનતાથી શુદ્ધ બને, નિર્મળ બને. નહી તો વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. ચૂકી જઈશ યોગ થશે તો પણ પરિણામ કંઈ નહીં આવે, કારણ કે મતિ છે એ વિષય કષાયથી મલિન થયેલી છે. તો શુદ્ધિ સાથે સાધના થવી જોઈએ. આવી સાધના જ્યારે થાય, અંતર્મુખ થઈને યોગ, અંતર્મુખ કરવાના તમામ ઇન્દ્રિયોના વેપારને આત્મામાં જોડવાનો, અંદર રહેલા પરમ તત્વ સાથેનું અનુસંધાન લેવાનું. એ અંદર જ છે, એ ક્યાંય બહાર નથી. અનંત જ્ઞાનનો ધણી, અનંત દર્શનનો ધણી, અનંત ચારિત્રનો ધણી, અનંત વીર્યનો ધણી, અનંત સુખનું ધામ, અવ્યાબાધ સુખનો સ્ત્રોત એ આ શરીરથી બહાર ક્યાંય નથી. અને અખંડ છે, અભંગ છે, પોતાના ગુણોથી અભિન્ન છે, પોતાના ધર્મથી અભિન્ન છે. એવો અભંગ, અખંડ એવું આત્મતત્વ એ હું મારા દેહની અંદર જ રહેલું છે, દેહથી આવૃત છે. માટે અંતર્મુખ ઉપયોગ કરું. આ ઉપયોગની ધારા ઇન્દ્રિયો દ્વારા બહાર જઈ રહી છે, એ મારા આત્માનો જ વપરાશ છે ત્યારે. પણ હું જગતને જાણું છું, જાણું છું, એમાં આનંદ થાઉં છું કે મને આટલી ખબર પડી, મને આટલી ખબર પડી, મને આટલી ખબર પડી. પણ મહાત્મ્ય કોનું? આત્માના જ્ઞાન ગુણનું. એ જ જ્ઞાન ગુણને અંદર લઈ જા. અને જે આખા જગતને જાણી શકે છે, પોતાને નહીં જાણે, જાણશે પણ અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માં, પોતાના બહારના દેહના બીજા દ્રવ્યમાં, પૂદગલમાં રહેલું ચેતન એને પકડવા માટેનો ઉપયોગ આ સાધના છે. ઉપયોગ એ જ સાધના છે. જુઠાભાઈને કૃપાળુદેવે કહ્યું આ ઉપયોગ એ સાધના, એટલે અંતર્મુખતા. આત્માના જે ગુણો છે એના વપરાશથી પરમ તત્વનું અનુસંધાન કરી એનું ઓળખાણ કરવું. હજી વૈજ્ઞાનિકો એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે કે આત્માને ઉપજાવી શકાય. જ્ઞાનીઓ કહે છે આત્મા અનુત્પન્ન છે, આત્મા અનાદિ છે, એની કોઈ આદિ નથી. કૃત્રિમ હોય એની આદિ હોય, એને બનાવી શકાય, એને કોઈ સંયોગથી એનું સર્જન થઈ શકે. કૃત્રિમનો અર્થ જ કે જેને બનાવી શકાય. વિટ કેન બી ક્રિએટેડ, વિટ કેન બી પ્રોડ્યુસ, વિટ કેન બી મેઇડ. કઈ ને કઈ પ્રક્રિયા દ્વારા, કઈ ને કઈ પ્રોસેસ દ્વારા બનાવી શકાય. આ કૃત્રિમ, સાહજિક નહીં, સ્વયં નહીં, સહજ નહીં. આત્મા કૃત્રિમ છે આવી હજી ભ્રાંતિ છે, અને હજુ આત્માના સર્જન માટેની પ્રયાસો ચાલતા કરે જગતના જીવો છે. પણ આ પણ એક ભ્રાંતિ છે એમ જ્ઞાની પુરુષ આપણને કહે છે. એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. આવા તો અનંત નહીં થઈ શકે. આ તો થોડા બતાવ્યા કૃપાળુ દેવે, આ નહીં જુદા જુદા અસત દર્શનને કારણે ઉભા થતા નહીં બતાવ્યા કે જેનાથી એને આત્માનું ભ્રાંત દર્શન થાય છે, પૂર્ણ દર્શન થતું નથી, સત્ય દર્શન થતું નથી. અને સત્ય દર્શન થતું નથી તો અનુભૂતિ કેવી થાય, એની આરાધના કેવી થાય? અધૂરો આત્મા ઓળખે એની આરાધના કેવી થાય? તો એ કહે છે કે આવા અનંત નહીં થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ અસત દર્શન. આ બધાનું કારણ હોય તો અસત દર્શન, અને અસત દર્શનનું કોઈ કારણ હોય તો અસત્સંગ. અસત્સંગ, અસત્સંગ જેણે સતને જાણ્યું નથી, ઓળખું નથી, એની પાસેથી આ જીવે સત વિશેનું જ્ઞાન ગ્રહણ કર્યું છે એટલે એને અસત દર્શનની ભ્રાંતિ મળી છે. એ આરાધ્યું છે. પાછું મુશ્કેલી એ થઈ છે કે એણે આરાધ્યું છે, એની જ આરાધના કરી છે. એટલે કહ્યું કે શું થયું તો કે ભાઈ જીવે તો જન્મ મરણની આરાધના કરી છે. આજ સુધી જન્મ મરણનો માર્ગ આરાધ્યો છે, કેમ કે આ માર્ગથી આરાધના થાય તો શેની થાય? જન્મ મરણની થાય. ક્યારેય એનું જન્મ મરણ ટળે નહીં, પરિભ્રમણ ટળે નહીં. તો કહે છે કે તે અભિપ્રાયથી ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. શું થયું છે અત્યાર સુધી? કે પોતે પોતાનું સ્વરૂપ, તે એટલે સ્વરૂપ, તે જેમ છે તેમ, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું નથી. આ ભ્રાંતિ આજ સુધી. અને જ્ઞાની પુરુષ કહે છે આત્મભ્રાંતિ સમરોગને સદગુરુ વૈદ્ય સુજાન ગુરુ આજ્ઞા સમપથ્યને ઔષધ વિચાર ધ્યાન. આવી ભ્રાંતિ છે, એ રોગ છે. આ રોગ ટળે નહીં ત્યાં સુધી જન્મ મરણ એની જે પ્રક્રિયા છે અટકે નહીં, જીવનું ભવભ્રમણ ટળે નહીં. ભવભ્રમણ છે ત્યાં સુધી આ અનંત દુઃખનું એ ભાજન છે એ પણ ટળે નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો છું, પામતો રહીશ, જો સ્વરૂપને તે જેમ છે તેમ યથાર્થ સમજાશે નહીં તો. અને એ સમજાવનાર પુરુષ સત્પુરુષ, એ સિવાય બીજો કોઈ નથી. જીન દશા સત્પુરુષ પણ બતાવે તેનું કમ્પેરિઝન આપ્યું છે. જીન દશા જોજે પાછો, ક્યાંય તારી મેળે પાછો ભ્રાંતિમાં વયો જતો નહીં. જ્યાં જીન દશા સાથે જે સમજાવટની મેળ ન ખાય તો એ સમજાવટ ખોટી. અરિહંતને જ્યારે એની સાથેનો મેળ થઈ જાય એટલે ભગવાન કુંદકુંદાચાર્ય કસોટીના ત્રણ રૂપ આપી દીધા. જે જાણે તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે તે જાણે તો નિજ આત્મને તશુ મોહ પામે લય ખરે. એને ક્યાંય ભ્રાંતિ ન થાય. જો એ અરિહંતને ઓળખે તો જગતમાં ક્યાંય ભ્રાંતિ ન થાય, ક્યારેય ખોટો ન પડે. પણ અરિહંતને ઓળખવામાં ગુણથી, દ્રવ્યથી અને પર્યાયથી, આ એનું જે સ્વરૂપ છે એની અંદર રહેલું જે શાશ્વત છે એને ક્યાંય ભાઈ પોતાના આત્માને જાણી લેશે અને એને મોહ થવાની કોઈ ચાન્સ નથી, નો ચાન્સ. આવી સરસ અવસ્થા આચાર્ય શ્રી આપણને કસોટી આપી છે, એસિડ ટેસ્ટ, કે તારે જાણવો છે નિજ આત્માને, અરિયંતને જાણ, જીનને જાણ. આનંદ ગંજીએ પણ એ જ કહ્યું, જીને થઈ જીન આરાધે તે સહી જીનવર હોય રે. બસ માર્ગ વિતરાગ દર્શનનો આ છે.
ભ્રાંતિથી મુક્ત થવાનો માર્ગ સત્દર્શનની પ્રાપ્તિ છે. અને સત્દર્શનની જેને પ્રાપ્તિ કરવી છે એને અસત્સંગના આ બધી વાસનાઓથી દૂર રહેવું પડે છે. સત્પુરુષોનો યોગ બળ દેવતનું કલ્યાણ કરો. ઓમ સંત. પત્ર ચાલુ છે.